ಶ್ರೀಯಂತಾಣಂ ನಮೋ ಸಿದ್ಧಾಣಂ ನಮೋ ಆಯಯಾಣಂ ನಮೋ ಉವಜ್ಜಾಯಾಣಂ ನಮೋ ಲೋಯೇ ಸವ್ವತಾಹುಣಂ ಏಷೋ ಪಂಚ ನಮುಕಾರೋ ಸವ್ವಪಾವಪ್ಪಣಾಸನೋ ಮಂಗಳಾಣಂಚ ಸವೇದಿಂ ಪರಮಂ ಅವೈ ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಭಗವಾನ ವೀರೋ ಮಂಗಳಂ ಗೌತಮ ಪ್ರಭೋ ಮಂಗಳಂ ಸ್ಥೂಲಿಭದ್ರಾಜ ಜೈನ ಧರ್ಮೋಂದು ಮಂಗಳಂ ಓಂಕಾರ ಬಿಂದು ಸಂಯುಕ್ತಂ ನಿತ್ಯಂ ಧ್ಯಾಯಂತಿ ಯೋಗಿನಾ ಕಾಮದಂ ಮೋಕ್ಷದಂ ಚೈವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ. ಅಜ್ಞಾನಂ ತಿಮಿರಾಂಧಾನಂ ಜ್ಞಾನಂಜನ ಶಲಾಕಯ ನೇತ್ರಮುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ.
ಅನಂತ ಜ್ಞಾನಿಕಾರ ತೀರ್ಥಂಕರ ಪರಮಾತ್ಮಾಯಿ ಜಗತ್ನ ಜೀವನ ಬೋಧ ಮಾಡಿ ಜಿನ ಶಾಸನ್ನಿ ಸ್ಥಾಪನಾ ಕರಿ ಜಿನ ಶಾಸನ್ನಿ ಅಂದರ ಜನ್ಮ ಪಾಮೇಲಾ ಲೋಕೋ ಕರ್ಮಥಿ ಭರೆಲಾ ಭಲೆ ಛೆ, પણ શાસનને પામ્યા પછી આ જગતના જીવો કર્મથી મુક્ત કેમ બને એ આ શાસન સ્થાપના પાછળનો એમનો હેતુ હોય છે. પરમાત્માએ જગતને નવ તત્વો બતાવ્યા, એમાં એક તત્વ છે પાપ, અને પાપ બાંધવાના જે પ્રકાર છે, પાપ બાંધવાના જે સ્થાનક છે એ કેટલા છે? 18. 18 પાપસ્થાન. જે પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય એવી 18 પ્રવૃત્તિઓ છે. પરમાત્મા કહે છે 18 પાપસ્થાનકોમાંથી વિરામ પામી અને ધર્મ સ્થાનકે આવીને આત્માનું તમે કલ્યાણ કરો. તો આ 18 પાપસ્થાનકો કયા છે, કયા કયા પાપોમાંથી આપણને પાછા હટવાનું છે, તે આ કાવ્યમય 18 પાપસ્થાનકની સંવેદના અહીંયા બતાવે છે. આ દરેક સ્તુતિની અંદર એક ભાવ રહેલો છે. બધી સ્તુતિઓની છેલ્લી ગાથા છે આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. સંસાર છોડીને હું શ્રમણ અવસ્થા ક્યારે પ્રાપ્ત કરું, હું દીક્ષા ક્યારે પ્રાપ્ત કરું, કારણ કે દીક્ષા વગર ઉદ્ધાર નથી, શ્રમણ બન્યા વગર મોક્ષ નથી. ભલે પછી એ દ્રવ્ય શ્રમણ હોય કે ભાવ શ્રમણ હોય, પણ શ્રમણ પણ સ્વીકાર્યા વગર મોક્ષ નથી. આપણે કહીએ ને, મહાવીદેહમાં રહેલા સિમંદર સ્વામીને તમે પ્રાર્થના શું કરો? પ્રભુ માગું તારી પાસ, મારી પૂરી કરજો આસ, પ્રભુ માગી માગીને માગું એટલું, મને આવતો જન્મ એવો આપજો. જન્મ માવી દેમાં હોય, વળી તીર્થંકર કુળ હોય, પારણામાં નવકાર સંભળાયજો, મને આવતો જન્મ એવો આપ. પછી નીકળી શું છે? વર્ષ 8 મુજ હોય, પ્રભુ પાસે સંયમ. એટલે પ્રભુ સમોસર્યા હોય, પરમાત્માની વાણી સાંભળીને મને વૈરાગ્ય થાય અને 8 વર્ષની ઉંમરે મને પરમાત્માના હાથે દીક્ષા મળે. કેમ દીક્ષાનું આટલું મહત્વ? અહીંયા તો આપણે નથી લઈ શક્યા, પણ આવતા ભાવની અંદર ભગવાન મને દીક્ષા જોઈએ છે. શા માટે? દીક્ષા લઈએ તો જ પાપની બધી જ પ્રવૃત્તિથી અટકી શકીએ. સંસારમાં રહીને પૂર્ણપણે આપણે પાપની પ્રવૃત્તિને વિરામ આપી શકતા નથી. ખાલી એટલું જ જો કહી દઈએ કે મને મહાવીદેવમાં જન્મ જોઈએ છે, મહાવીદેવમાં જન્મ જોઈએ છે, મહાવીદેવમાં જન્મ જોઈએ છે, મહાવીદેહમાંથી મોક્ષમાં જવું પણ સહેલું છે અને મહાવીદેહમાંથી સાતમી નરકમાં જવું પણ સહેલું છે. અહીંયા ગમે એટલા પાપો તમે કરો ને, તીવ્રમાં તીવ્ર પાપો કરો તો પણ બીજી નરક સુધી જઈ શકો, જ્યારે મહાવીદેહમાંથી સાતમી નરક પણ ખુલ્લી છે. ત્યાંના લોકોના પરિણામો એટલા તીવ્ર કક્ષાના થઈ શકે છે કે એમને સાતમી નરક પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ખાલી મહાવીદેહમાં જન્મ ઇનફ નથી, એની સાથે જૈન કુળ જરૂરી છે, પરમાત્માની વાણી સાંભળવા મળે એ જરૂરી છે, એ વાણી સાંભળીને મને વૈરાગ્ય થાય એ જરૂરી છે, વૈરાગ્ય થઈને હું દીક્ષિત થાઉં એ જરૂરી છે, અને દીક્ષા લઈને હું પોતાના આત્માનું કલ્યાણ કરું એ જરૂરી છે. નહીં તો આ જગતની અંદર જૈનો કેટલા કેટલા પરસેન્ટ? 0.5% જૈનો છે આખા વિશ્વની જો વસ્તીની સામે. એટલે વિશ્વની આટલી વસ્તીની અંદર જૈનો તો અંશ માત્ર છે. નિર્વણ જેટલા, ખૂબ જ અલ્પસંખ્યાની અંદર જૈનો છે, અન્ય વધારે છે. સાચી સમજવાળા, સાચી સમજ જેને પ્રાપ્ત થઈ શકે, ભગવાનનું સાચું શાસન જેને પ્રાપ્ત થઈ શકે એવા જીવો બહુ ઓછા છે, અને સામે પાપની પ્રવૃત્તિઓમાં જે રક્ત હોય એવા જીવો કેટલાય વધારે છે. એવી રીતે મહાવીદેહ ક્ષેત્રની અંદર પણ ભલે શ્રીમંદર સ્વામી વિચરી રહ્યા છે, ભલે વિશ્વયરમાન તીર્થંકરો વિચરી રહ્યા છે, પણ ત્યાં પણ પાપ કરનારા એનાથી કઈ ગણા વધારે છે. ભગવાનની વાણી સાંભળનારા ઓછા છે, એમાંથી બોધ પામનારા ઓછા છે, પાપની પ્રવૃત્તિ કરનારા વધારે છે. એટલા માટે ખાલી મહાવીદેહમાં જન્મ ઇનફ નથી, જન્મની સાથે આ બધું મહત્વનું છે. જો પરમાત્માના હાથે હું દીક્ષિત થાઉં ને સાધના કરું તો ત્યાંથી મારો મોક્ષ ખુલ્લો છે, એટલા માટે મહાવીદેહમાં જવાનું છે. તો આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું? દરેક ગાથાની અંદર આ જ એક ભાવ આવશે છેલ્લી કડીની અંદર, કે આ સંસારની અંદર અત્યારે મારી પરિસ્થિતિ એવી નથી કે હું સાધુ બની શકું, પણ વાસ્તવમાં સત્ય ધર્મ આ સાધુ ધર્મ છે. બધા પાપોથી વિરામ આ સાધુ ભગવંત જ કરી શકે છે, હું કરી શકતો નથી. માટે આ ભાવ નહીં ભલે, પણ પરભાવની અંદર તો મને સંયમ મળો મળો ને મળો, સંયમ વગર ઉદ્ધાર નથી. આ ભાવો એક પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવે છે કે એક એક પાપો, મારું જીવન એવું છે કે પાપો વગર ચાલવાનું નથી, અને સાધુ ભગવંતોનું સામે જીવન એવું છે કે એ પાપો કરવાની એમને જરૂર જ નથી. એટલે એક એક ગાથાની અંદર પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે, મારા જીવનમાં આ પાપો છે, મને આનો ત્યાગ કરીને સાધુપણું મેળવવું છે, આનો ત્યાગ કરીને સાધુપણું મેળવવું. એટલે એક એક તાપસ્થાનક આપણે લેતા જશું ને એનું થોડું થોડું વર્ણન આપણે કરતા જશું.
ડગલે અને પગલે મને હિંસા સતત કરવી પડે, તે ધન્ય છે જેને અહિંસા પૂર્ણ જીવન સાંપડે. ક્યારે થશે કરુણા જરણથી આર્દ્ર મારું આંગણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
પહેલો પ્રણતિપાત વિમંગલ, જે પાપસ્થાનકોની અંદર પહેલો પાપસ્થાનક છે પ્રણતિપાત, એટલે હિંસા. મારો જીવન એવો છે કે ડગલે અને પગલે મને હિંસા કરવી પડે છે. સ્નાન કરવા જાઉં, પાણી મને વાપરવું પડે છે, કાચો પાણી કેટલો મારો વેસ્ટ જાય છે, મારા કારણે એ જીવોની હિંસા થાય છે. રસોઈ બનાવવી પડે, ગેસો સળગાવવા પડે, તેવું કાંઈ વાવકાય અપકાય બધા જ જીવોની મને હિંસા ડગલે ને પગલે કરવી પડે છે. મારું જીવન જ એવું છે કે એના વગર ચાલી શકવાનું નથી. જ્યારે આ શ્રમણો કેવા છે કે એમને પૂર્ણ અહિંસક જીવન છે, કોઈનું દિલ પણ દુભાવવાની એમને જરૂર હોતી નથી, કોઈના ઘરેથી બધું જ ખાઈ લેવાની પણ એમને ભાવના હોતી નથી. અમે કહીએ ને સાધુ ભગવંતોની ગૌતરી કહેવાય, એટલે ઘાય જેમ થોડો થોડો ઉપર ઉપરથી ઘાસ ચરે એમ સાધુ ભગવંતો બધાના ઘરેથી થોડી થોડી ગોતરી વરાવે. કોઈ પણ જીવને ધમો મંગલની સજ્જાયની અંદર આવે છે. જહાદ મસ્ત પુફેસુ ભમરો આવે ઐરસમ નય પુફમ કીડા મે સોય પીણે અપયમ. જેમ ભમરો છે એ ફૂલો ઉપર બેસે, ફૂલોમાંથી નેક્ટરને એ ચૂસે, પણ ફૂલને કિલામણા આપતો નથી, ફૂલને હેરાન દર્દ એ આપતો નથી, હેરાન પરેશાન કરતો નથી. એવી રીતે સાધુ ભગવંતો કેવા છે, તો આહાર ગ્રહણ કરવા માટે બધે ઠેકાણે જાય, પણ એમને જરા પણ દુર્ભાવ ન થાય. આપણને મનમાં એમ ન થાય કે આપણે આટલી બધી રસોઈ બનાવી હતી ને સાધુ ભગવંતો આ બધી વરાવી ગયા, હવે મને બીજી કરવી પડશે, એવું સાધુ જીવન હોતું નથી. તમારા ઘરે ચાર કે પાંચ રોટલી હોય તો સાધુ ભગવાન અડધી કે એક રોટલી વરાવે, એટલે તમને બીજી ના બનાવવી પડે, તમારું એમાંથી ચાલે જાય. એટલે કોઈ પણ જીવને કિલામણા આપ્યા વગરનું એમનું જીવન એ પ્રમાણેનું ભગવાને સેટ કર્યું છે કે એમનું આખો જીવન એ પ્રમાણે નિર્વાહ થઈ શકે કે કોઈ પણ જીવને પરેશાન એ ન કરે. એટલે મારો જીવન કેવો છે, હિંસામય છે, અને પૂર્ણ અહિંસા પણ હું સાધુ જીવનની અંદર છે. એટલા માટે હે ભગવાન, આ ભાવમાં નહીં તો પરભાવમાં ભવાંતરમાં ક્યારે પણ મને શ્રમણપણું તું અપાવજે, આવો અહિંસામય શ્રમણપણું મને જોઈએ છે. એના પછી શું કહે છે, ક્યારે ક ભય ક્યારે ક લાલચ ચિતને એવાનડે વ્યવહાર માં વ્યાપાર માં જૂઠું તરત કહેવું પડે છે સત્ય મહાવ્રત ધર શ્રમણ નું જીવન ગર રળિયામણું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે. બીજું પાપસ્થાન છે મૃષાવાદ, એટલે ખોટું બોલવું. તે મારો જીવન એવો છે એ ક્યારેક કોઈ ભય આવી પડે, કોઈ ડરાવે ધમકાવે તો હું તરત જ ખોટું બોલી દઉં, કે ક્યારેક લાલચ આવી જાય, ચિત્તની અંદર લાલચ લોભ આવી જાય તો હું તરત જ ખોટો બોલી દઉં. મારો વેપાર પણ એવો છે કે એની અંદર લોકોને આંટામાં લેવા હોય, લોકોને ફસાવવા હોય, મારો સેલ કરવો હોય તો મને ખોટું પણ ઘણું બોલવું પડે છે. જે હું વસ્તુ વેચતો હોઉં એ વસ્તુની ક્વોલિટી સારી ન હોય છતાં પણ એ વસ્તુ જતી ન હોય તો લોકોને સારું કહી કહીને હું એ પધરાવી દઉં. એટલે વ્યવહારમાં હોય કે વેપારમાં હોય હું ખોટો તરત જ બોલી જાઉં. એટલે મને વિચાર પણ થતો નથી કે આ ખોટું હશે, ત્યારે એ પણ વિચાર આવતો નથી. અને ભગવાન તમે તો મૃષાવાદ બોલવાની મનાઈ કરી છે, નાનકડું પણ અસત્ય બોલવાની મનાઈ કરી છે. હે ભગવાન, મારા જીવનમાં તો આવા બધા પાપો રહેલા છે કે એ પાપ એ પાપ જેવું મને લાગતું જ નથી, આ તો મારા જીવનમાં સહજ બની ગયું છે. એ પાપની બધી પ્રવૃત્તિઓ છે એ પાપમય છે એવું મને ડર જ નથી, એવું મને લાગતું જ નથી, મારા જીવનમાં તો આ બધું સહજ રીતે ચાલી રહ્યું છે. તો હે ભગવાન, આ સત્ય મહાવ્રતધાર જે સાધુ ભગવંતો છે, ગમે એ પરિસ્થિતિ આવે સાધુ ક્યારેય પણ અસત્ય બોલતા જ નથી, એ ખરેખર ધન્ય છે. ભલે પોતાના જાન ઉપર જોખમ આવે કે ભલે કોઈ ગમે એટલી લાલસા આપે, પણ એમને અસત્ય બોલવાનું કોઈ કારણ જ મળતું નથી, એમને કોઈ પણ પ્રકારનું ભય અને લાલચ જ નથી કે અસત્ય બોલવું પડે, ખરેખર એ ધન્ય છે. અને મારા જીવનમાંથી આ મૃષાવાદ નામનું પાપ ઘટે અને હું શ્રમણપણું પ્રાપ્ત કરું એવી અહીંયા ભાવના વ્યક્ત કરવામાં આવે. જે માલિકે આપ્યા વગરનું કણખલું પણ લે નહીં, વંદન હજારો વાર હો તે શ્રમણને પળ પળ મહી, હું તો અદત્તા દાન માટે ગામ પર ગામે બમું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
સાધુ ભગવાન નું જીવન એવું છે, અદત્તા દાન, અદત્તા દાન એટલે જે વસ્તુનો જે માલિક હોય એને જો આપ્યું ન હોય તો એ સાધુ ભગવાન તો એ વસ્તુને ગ્રહણ કરતા નથી. સાધુ ભગવાનનો આચાર જ હોય કે ઉપાશ્રયમાં પણ એમને આવવું હોય તો ઉપાશ્રય બંધાવનાર જે વ્યક્તિ હોય કે ઉપાશ્રયનો જે માલિક સંઘ હોય એ સંઘની રજા લે કે અમે ઉપાશ્રયની અંદર આવીએ, અમે રહીએ અંદર, સંઘ જો રજા આપે તો જ ઉપાશ્રયમાં સ્થાન ગ્રહણ કરે. નાનકડું તણકલું પણ કોઈનું પણ પડ્યું હોય તો એને પણ યુદ્ધ કરતા પહેલા એની રજા લઈ લે, જો એ આપે તો જ એ ગ્રહણ કરે, નહીં તો કોઈને પૂછ્યા વગર નથી. આપણી હાલત કેવી હોય, તમે વોકિંગ માટે જતા હો અને $100 નીચે નોટ પડી હોય તો લઈ લો કે નહીં? હે, ખુશ થાવ? એટલે કેટલા ડોલરની નોટ પડી હોય તો તમે ન લો, $100 લઈ લો, $50 લઈ લો, $20 લઈ લો, $10 લઈ લો, $5 લઈ લો, કેટલા ડોલર સુધીની નોટ હોય તો તમે ન લો. હા, એટલે આવી નાનકડી વસ્તુ માટે એનાથી કઈ આપણું જીવન આખો ચાલવાનું નથી, પણ એટલી નાનકડી વસ્તુ માટે આપણે આપણો ઈનામ ઈમાન છે એ બગાડી દઈએ. એ વાત એક અંશે અમુક અપેક્ષાએ એ ઠીક છે, બાકી જ્યાં સુધી એ માલિક એનો મળી શકતો હોય ત્યાં સુધી એને ચેરિટીમાં પણ અપાય નહીં. તમે માલિકને ફાઇન કરવાનું ટ્રાય કરો અને માલિક ન જ મળે તો પછી એને સારા કાર્યોની અંદર વાપરી દેવાય. એટલે એક અપેક્ષા એ તમને મળી જાય અને તમે એને ગ્રહણ કરો, પણ તમારા સ્વાર્થ માટે જો કરો નહીં, તમારી ભાવના એવી નથી કે હા હા મને મળી ગયું, હા એ મારા માટે કામ આવશે, એની અંદર સ્વાર્થ બુદ્ધિ આવી, પણ એ તમે એમ વિચાર કરો કે આ પડ્યું છે કોઈ એને લઈને ખરાબ કામોની અંદર ઉપયોગ કરશે, એના કરતા હું એને લઈને સારા કાર્યોની અંદર વાપરી દઉં, તો એ પણ એક પ્રકારનું હજી ચાલી શકે, પણ એને કોઈ પણ વસ્તુ મળે એને ગ્રહણ કરીને સ્વાર્થ બુદ્ધિથી તમારા માટે ઉપયોગમાં લેવું નહીં, એને અદત્તા દાન કહેવાય. તો આવા અદત્તા દાન મારે કરવા નથી, એટલા માટે મને શ્રમણ પણ જોઈએ છે. એટલે અહીંયા 18 પાપસ્થાનકોની અંદર ભગવાનને કહે છે કે મને તમારી દીક્ષા કેમ જોઈએ છે, મને તમારું સમર્પણ કેમ જોઈએ છે, કે તમારી દીક્ષાની અંદર આ બધા ફાયદા છે અને હું આ બધા દોષોની અંદર રહેલો છું એટલે મને સમર્પણ જોઈએ છે. એટલે લોજિકલી એક્સપ્લેન કર્યું છે. એના પછી શું કહે છે, જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાય ના, મુજ આય ખું આખું વીતિયું તે ઇન્દ્રિયોના સાથ.
લાગે હવે શ્રી સ્થૂલ ભદ્રતણુ સ્મરણ આસો હામણુ આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
જે ઇન્દ્રિયો છે એને કંટ્રોલમાં રાખવાની છે, પાંચે ઇન્દ્રિયોને સંયમની અંદર રાખવાની છે, ત્યાં આપણી ઇન્દ્રિયો વગર કંટ્રોલે ક્યાં ને ક્યાં ભટકતી રહે એની દોરી આપણા હાથમાં જ નથી. બેકાબુ ઘોડાઓની જેમ ઇન્દ્રિયો આપણી ક્યાં ને ક્યાં જતી હોય. સ્પર્શેન્દ્રિયનો પણ દુરુપયોગ, આંખો પણ ખરાબ પહેલું જોશે, સારું પછી જોશે. મોઢું પણ છે, બીજાના અવગુણ પહેલી ગાશે, ભગવાનના ગુણો પછી ગાશે. નાક પણ છે, દુર્ગંધ પહેલા આવશે, સુગંધ પછી આવશે. કાન પણ છે, કોઈની નિંદા કુતરી સાંભળવી વધારે ગમશે, ગોસિપિંગ વધારે ગમશે, સારી વાતો સાંભળવી બહુ ઓછી ગમશે. શાસ્ત્રોમાં સાધુ ભગવંતોને માટે કહેવામાં આવ્યું કે સાધુ ભગવંતને કોઈ સ્ત્રીનો ચિત્ર દેખાઈ જાય તો એક ક્ષણની અંદરમાં જ એમની આંખો ત્યાંથી ફરાવી દેવી. એટલે જેમ સૂર્યને તમે જુઓ અને એક પ્રકારનું અંધારું થઈ જાય, તરત જ તમે આંખોને દૂર કરી નાખો, એવી રીતે સાધુ ભગવંતો માટે નિયમ છે, કોઈ પણ સ્ત્રીનો ચિત્ર પણ જોવાઈ જાય તો પણ આંખો તરત જ ત્યાંથી દૂર કરી નાખવાની. અહીંયા ઉત્કૃષ્ટ સ્થૂલભદ્ર મુનિનું અહીંયા સ્મરણ કરવામાં આવે છે. 84 સુધી જેમનું નામ અમર રહેવાનું છે, કયા કારણે, શું કારણ છે? ઇન્દ્રિયોનું સંયમ એટલું બધું છે કે જે વેશ્યાને ત્યાં પોતે 12 વર્ષ રહ્યા હતા, બધા ભોગ સુખો એમણે જે વેશ્યાની પાસે ભોગવ્યા હતા, દીક્ષા લીધા પછી એ જ વેશ્યાના ઘરે ચોમાસું કરવા જાય છે. એમની સાથે બીજા 3 મુનિઓ હતા. ગુરુએ બધા જ મુનિને અલગ અલગ જગ્યાએ ચોમાસું કરવા માટે મોકલ્યું. એક મુનિ સાપના બિલ પાસે ચોમાસું રહ્યા, એક મુનિ સિંહની ગુફા પાસે ચોમાસું રહ્યા, એક મુનિ બાવળીના કાંઠા ઉપર ચોમાસું રહ્યા. વાય હોય ને, વાય, વાયની જે એનું જે કાંઠો હોય એ કાંઠો કેટલો એકદમ નાનકડો હોય, પહોળો પહોળો, વધારે પહોળો ન હોય, એ ત્યાં ઊભા ઊભા તમને એક જોકું પણ આવી જાય તો વાયની અંદર તમે ડૂબી જાઓ. પછી સિંહની ગુફાની સામે બહાર ઊભો રહેવું એ કેટલું ખતરનાક છે. સાપના બિલની બહાર ઊભા રહેવું એ કેટલું ખતરનાક છે. 4-4 મહિના, એક દિવસ નહીં, 4-4 મહિના ત્યાં ચોમાસું કરવું એ બધું જ ખતરનાક છે. તેમ છતાં આ 3 મુનિઓ તો રહ્યા છે, પણ આ 4થા સ્થૂલભદ્ર મુનિ છે ને, એ ગુરુ પાસે માગણી કરે છે કે હું એ વેચ્યાના ઘરે ચોમાસો રહીશ. ગુરુએ કહ્યું તમે બહુ સંભાળજો. ગુરુની આજ્ઞા લઈ અને વેચ્યાના ઘરે ચોમાસું રહ્યા. બધું જ ઓકે, વેચ્યાએ જે પણ કહ્યું બધું સ્વીકાર, પણ બધું દૂરથી કરવાનું. 4 મહિના માટે મને ટચ કરવું નહીં અને મને જબરજસ્તી કોઈ પણ વસ્તુ નહીં કરવી. વેચ્યા બધું જ કરી છૂટી, પણ 4 મહિનાની અંદર એમના મનને દગાવી ન શક્યું. એટલે પાપના ઘરમાં રહીને પાપથી એ અલિપ્ત રહ્યા છે. 4-4 મહિનાની અંદર આ કોષા વેચ્યાએ બધા જ પ્રયત્નો કરી લીધા કે ગમે એ થાય એના સંયમનું હું પતન કરીને જ રહીશ. પણ 4-4 મહિનાની અંદર એમનું મન જરા પણ ડગ્યું નથી. એક એક એવા નાટકો કર્યા, એક એક એવા રૂપો દેખાડ્યા, કેટલાય પ્રયત્ન કર્યા, ગોત્રી પણ એ પ્રકારની વોરાવી કે એના કારણે એમના સંયમ જીવનમાંથી એ પતિત થઈ શકે. બધું જ કર્યું પણ આ સ્થૂલભદ્ર મુનિ ચલાયમાન થયા નહીં. જ્યારે ચોમાસું કરીને પાછા આવ્યા ને,
ત્યારે ઓરા ત્રણ મુનિ ને ગુરુએ કહ્યું દુષ્કર, દુષ્કર એટલે બહુ હાર્ડ કામ તમે પૂરો કરીને આવ્યા. જ્યારે આ સ્થૂલિભદ્ર મુનિ આવ્યા ત્યારે ત્રણે મુનિઓની સામે આ સ્થૂલિભદ્રને કહ્યું દુષ્કર દુષ્કર, હાર્ડ નહીં પણ હાર્ડેસ્ટ કામ તમે સહજતાથી પૂરો કરીને આવ્યા. ત્રણે મુનિઓને લાગે છે કે આ તો શું છે, વેશ્યાના ઘરે રહ્યો છે, એ મહેલ જેવું ઘર છે, બધી છેચી લીટીઓ એની અંદર હોય, ક્યાં એને શું સાધના કરી હશે, અમે તો આવી અપ્રમત અવસ્થાની અંદર અમે ચાર ચાર મહિના કાઢ્યા છે, એવા ભયની અંદર ચાર ચાર મહિના કાઢ્યા છે, છતાં એને વધારે હાર્ડેસ્ટ કહે છે. ગુરુને પૂછે છે, ગુરુ કહે છે કે તમે એ ઠેકાણે હોત તો તમે પહેલા જ દિવસે તમારું પતન થઈ ગયું હોત. તમે એ વેચ્યાને ત્યાં એક પણ દિવસ રહી શકો નહીં. અને આ સ્થૂલભદ્ર મુનિએ એટલી બધી ઇન્દ્રિયોને સંયમમાં લીધી છે, એટલું બધું કંટ્રોલ કર્યું છે કે એમનું નામ 84-24 સુધી અમર રહેવાનું છે. 84-24 સુધી આ તીર્થંકરો છે ને જે પણ, એમનું નામ 3-3-24 સુધી રહે. એટલે તમને ભૂતકાળના તીર્થંકરોના નામ ખબર હોય, વર્તમાન કાળના ખબર હોય અને ભવિષ્યના ખબર હોય, આ 3-24 થઈ એના પછી કોણ આવવાના છે એ તમને ખબર પડતી નથી. એટલે જેમ સમય જાય ને, અત્યારે તમને અતિ 24 નામો ખબર છે, કેવલનાણી, શ્રીનિર્વાણી વગેરે 24 નામો છે. વર્તમાન 24 એટલે આદિનાથ ને આ બધા 24 નામ ખબર છે. અને અનાગત 24 ભવિષ્યમાં જે આવવાની છે, પદ્મનાભ, સૂર્યદેવ વગેરે 24 ભગવાનના નામ આપણને ખબર છે. પણ 1-24 વીતી જાય એટલે આ આદિનાથ થી મહાવીર સ્વામી સુધીના અતીત બની જાય, પદ્મનાભ વાળા વર્તમાનની અંદર આવી જાય અને નવી 1-24 તમને નવી મળે. એટલે જે કેવલનાણી વગેરે 24 ભગવાન હતા એ બધાના નામો ભૂલાઈ જાય. એટલે તીર્થંકરના નામો 3-24 સુધી રહે, જ્યારે આ સ્થૂલભદ્ર મુનિનું નામ 84-84-24 સુધી અમર રહેવાનું છે. ક્યાં પણ બ્રહ્મચર્યની વાત આવે કે તમારી ઇન્દ્રિયોને કંટ્રોલ રાખવાની વાત આવે ત્યારે 84-84 સુધી તીર્થંકરોના મુખે પણ એમનું નામ લેવાશે. વિચાર કરજો કેટલી એમને ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી હશે. અહીંયા ભગવાનને કહે છે કે મારી ઇન્દ્રિયો ઉપર જરા પણ કંટ્રોલ નથી. જ્યારે આ શ્રમણો આવશે, એમણે વ્રતો અને નિયમો લઈ અને પોતાની ઇન્દ્રિયોની અંદર સંયમ મૂક્યો છે, મને આવું શ્રવણ પણ પ્રાપ્ત થાઓ. એના પછી કહે છે નવવિધ પરિગ્રહ જિંદગી ભર હું જમા કરતો રહ્યો, ધનલાલ સામા સર્વ ભક્ષી મરણને ભૂલી ગયો, મૂઠા રહિત સંતોષમાં સુખ છે ખરેખર જીવનનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે મન. ને કાલે જ વાત કરી હતી, આપણે દોડીએ છીએ પણ ક્યાં અટકવાનું છે એ હજી સુધી આપણો નક્કી નથી. અહીંયા કહે છે કે પરિગ્રહ માટે 9 પ્રકારના પરિગ્રહો છે, ધનનું, ધાન્યનું, વસ્ત્રનું, અલંકારોનું, આ તે બધું અલગ અલગ પરિગ્રહોના પ્રકાર છે. એ બધું જ પરિગ્રહ ભેગું કરવા માટે સતત દોડી રહ્યા છે પણ ક્યાંય સંતોષની વૃત્તિ આપણી આવતી નથી. એક પ્રકારનું કંટ્રોલ કે ના મને આટલા મળી જાય પછી બસ છે, એવું આપણા જીવનમાં સંતોષનો ભાવ આવતો નથી. ધર્મ કરવાની અંદર સંતોષ ઘણો આવી જાય. ધર્મ જો કરવાનું હોય, પર્યુષણના આ દિવસ ઘણો ધર્મ થઈ ગયો, ઘણો સંતોષ મળી ગયો, 9મા દિવસે તો હવે હોટલમાં જવું જોઈએ કે નહીં. 8 દિવસ અમે લીલોતરીનો ત્યાગ કર્યો, કઠોળ વાપર્યા, ઘણું થઈ ગયું, સંતોષ મળી ગયો મને, આ વર્ષનો આખો કોટો મારો પૂરો થઈ ગયો, હવે તો પાપ કરવા માટે ફ્રીડમ. આ 8 દિવસ પૂરા થાય એટલે તમને એવું થાય કે મારા ધર્મની મોસમ ચાલી ગઈ, એવું થાય કે મનમાં હાથ છૂટ્યા, હવે આ પર્યુષણ પાછા 1 વર્ષ પછી આવશે, આ કઠોળ ખાઈ ખાઈને 8 દિવસ કંટાળી ગયા. ધર્મની અંદર સંતોષ જલ્દી આવી જાય, પાપ કરવાની અંદર સંતોષ આવતો નથી. આટલા વર્ષોથી હોટેલની અંદર જઈએ છીએ, ક્યારે સંતોષ આવ્યો છે? કેટલી વાર જઈ આવ્યા તમને, અહીંયા રોજ ના રોજ આવીએ, 8 દિવસ તો રોજ આવવાનું હોય, પછી 9મા દિવસે થાય, હવે આ 1 ઝંઝટ તો ઓછી થઈ. ખબર છે મને ટાઈમ પણ મળતો નથી, આ ડેરાસર જવું હોય, અંદર પર્યુષણ હોય એટલે હેક્ટિક શેડ્યુલ થઈ જાય. આ તો બધું હવે હવે તો ખાલી સન્ડે સન્ડે ના, એટલે થોડો હાસકારો અનુભવ થાય, સંતોષ નો અનુભવ. પાપ કરવાની અંદર સંતોષ આપણને નડતો નથી, પૈસા કમાવા માટે સંતોષ આપણો નડતો નથી. જે મરણ પથારીએ પણ પડ્યો ને, એક ઓલી કથા આવે છે, શેઠ હતા, શેઠ એકદમ મરણ પથારીએ, શેઠે આખો આખો જીવન ધંધો 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 ને ધંધો જ કર્યો છે, બીજો કઈ એમને સુધે જ નહીં. શેઠના 3 છોકરાઓ હતા, મરણ પથારીએ શેઠ પડ્યા છે. 3 છોકરાને એમ થયું કે બાપાની હવે છેલ્લે છેલ્લે તો અમે સેવા કરીએ, એમને થોડી છાતા મળે, શાંતિ મળે. બાપા એકદમ ભાન ઓછી થઈ ગઈ છે, તેમ છતાં અચાનક થોડી વાર પછી ભાનમાં આવ્યા, ત્યાં મોટા છોકરાની પૂછા કરે છે, મોટો છોકરો ક્યાં છે? થોડો છોકરો કહે છે, હું તમારા પગ દબાવી રહ્યો છું. ઓ ઠીક છે, ભલે. બીજા છોકરાની પૂછા કરે છે, બીજો છોકરો ક્યાં છે? કે હું તમારા હાથ અને શરીરને એ બધું દબાવી રહ્યો છું, તમને શાંતિ છાતા મળે. ચલો ઠીક છે. શેઠે નાના છોકરાની પૂછા કરી, એ નાનો છોકરો ક્યાં છે? એ નાનો છોકરો કહે છે, હું તમારો માથો દબાવી રહ્યો છું, તમે મને જુઓ, હું તમારો માથો દબાવી રહ્યો છું. અરે 3 છોકરા અહીંયા છો તો દુકાન ઉપર કોણ છે? દુકાન કોણ સંભાળી રહ્યો છે? દુકાન કેમ બંધ રાખીને આવ્યા? એક જણ તો ત્યાં જાઓ, મને આટલી સેવાની જરૂર નથી. મરણ પથારીએ પણ હજી ધનની લાલસા, દુકાનનો મોહ એમનો છૂટ્યો નથી. એટલે પરિગ્રહ ભેગું કરતા 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 એ લાલસા, એ મમત્વ ભાવ આપણો જીવનના અંત ભાગ સુધી છૂટતો નથી. ભગવાન કહે છે, ક્યાંક અટકો અને ક્યારેક અટકો. એક લેવલમાં પહોંચ્યા પછી તમે અટકી જાઓ, ક્યારેક તો તમે અટકી જાઓ. જીવનના અંત સુધી સતત દોડ 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 ન કર્યા કરો, ક્યાંક અટકીને શાંતિ અને વિશ્રાંતિ લો. આ પરિગ્રહ માટે ભગવાને પરિગ્રહ પરિમાણનું વ્રત બતાવ્યું કે એક પ્રકારનો કંટ્રોલ, કે ભલે તમને એવું લાગે છે કે મને આ જીવનમાં $1 કરોડ ઇનફ થઈ જશે, જો $1 કરોડ કેશ મારા હાથમાં આવી જાય એના પછી હું ધંધો બંધ કરી દઈશ, એવો એક નિયમ તમારા જીવનની અંદર હોવો જોઈએ. 1 કરોડ ની તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે તમે બજેટ બનાવો, જેટલા કરોડની જરૂર હોય એટલા કરોડની છૂટ મૂકો, પણ એનાથી વધુ મને જોઈતા નથી, આટલા મળી જાય તો બસ છે, મારું જીવન બરાબર ચાલતો જશે. શાસ્ત્રકારો આને પરિગ્રહ પરિમાણનો વ્રત કહે છે. ભગવાનના 10 શ્રાવકો છે, વીર ભગવાનના 10 શ્રાવકો હતા. એ 10 શ્રાવકો પાસે સંપત્તિ કેટલી હતી ખબર છે? એક એક શ્રાવક પાસે ઘર, દુકાન, મકાન, રત્નો, બિઝનેસો, બધા તો બધું ચાલુ જ છે, જબરજસ્ત કક્ષાનું ચાલુ છે, આખા વિશ્વના લેવલ ઉપર એમનું બિઝનેસ એ સમયમાં ચાલતું હતું. પણ એની સાથે સાઈડ ઇન્કમ કેટલી છે ખબર છે?
સાઈડ ઇન્કમ, એનું એ ધ્યાન પણ ન રાખે એવી સાઈડ ઇન્કમ કેટલી ખબર છે? એક એક શ્રાવક પાસે ઓછામાં ઓછી 60,000 ગાયો. કેટલી? 60,000 ગાયો. 10,000 ગાયોનું એક ગોકુલ કહેવાય, એવા એક એક શ્રાવક પાસે ઓછામાં ઓછા 6 ગોકુલ, કોઈની પાસે 8 ગોકુલ, કોઈની પાસે 10 ગોકુલ, એ પ્રમાણે આટલી બધી ગાયો હતી. 60,000 ગાયો હોય, રોજનું દૂધ કેટલું આપે? આજની ગાયો નહીં, તે સમયની ગાયો. તમે રોજનું 10 લિટર દૂધ પકડો, રોજનું 10 લિટર ખાલી કેટલો દૂધ થાય? હે, 6 લાખ લિટર દૂધ. અહીંયા દૂધનો ભાવ કેટલો છે 1 લિટરનો? હે, એટલો દૂધ એ વેચે, એમાંથી અડધો તમે મેન્ટેનન્સ કાઢી નાખો, બાકીનો અડધો એની સાઈડ ઇન્કમ છે. આટલી સાઈડ ઇન્કમ હોવા છતાં આ બધો ધંધો વગેરે એ તો બધું અલગ ચાલે છે, આ તો ખાલી ટાઈમ પાસ માટે, ઇન્વેસ્ટમેન્ટ માટેની વાત છે. આટલો બધો પરિગ્રહ હોવા છતાં ભગવાનના આ 10 શ્રાવકો, ભગવાનની કોઈએ પૂછ્યું કે આ શ્રાવકો પરિગ્રહી છે કે અપરિગ્રહી છે, તો ભગવાન કહે છે આ શ્રાવકો અપરિગ્રહી છે. આ શ્રાવકો પાસે પરિગ્રહ નથી, આટલું બધું છે છતાં પણ ભગવાન કહે છે શ્રાવકો પાસે પરિગ્રહ નથી. અને આપણા માટે ભગવાન કોઈ પૂછે કે આપણે બધા શ્રાવકો પરિગ્રહી કે અપરિગ્રહી, તો ભગવાન કહે છે આ બધા શ્રાવકો પરિગ્રહી છે. કેમ? એ શ્રાવકો, ભગવાનના શ્રાવકો દેશવીરતીની અંદર છે, એમને સંતોષનો ભાવ છે, એ બધાએ લિમિટને બાંધી નથી. આવું મારી પાસે છે એટલે આ બધો વેપાર ચાલી રહ્યો છે, પણ મને આટલા પૈસાથી વધારેની જરૂર નથી, આનાથી ઉપરની જે પણ ઇન્કમ હશે એ હું સારા માર્ગે વાપરી દઈશ, એમાંથી મને એક પણ રૂપિયો જોઈતો નથી. આટલો સંતોષ એમના જીવનની અંદર ઉતરેલો હતો. અહીંયા ભગવાન કહે છે કે પરિગ્રહનો પૂર્ણ રીતે ત્યાગ તો સાધુ ભગવંતો કરી શકવાના. સાધુ ભગવંતો પાસે છે ને 2 જોડી કપડાં હોય, વોરાવાના પાત્રા હોય, ઓગો હોય, દાંડો હોય, જે લિમિટેડ પરિગ્રહ. તમે એમને થોડીક જગ્યા આપો ને રહેવા માટે, એમાં તો એમની આખી સૃષ્ટિ આવી જાય. એમના પાસે જેટલું પણ હોય એ બધું એક થોડીક સી જગ્યાની અંદર બધું જ આવી જાય છે. સાધુ ભગવંતો પાસે વધારે કઈ પરિગ્રહ હોતો નથી, અને મારે તો પરિગ્રહ માટે કોઈ સીમા જ નથી. કરલો દુનિયા મુઠ્ઠી મેં, એટલે પરિગ્રહ એનો વિસ્તાર, મારો ઘર, આ ઘર હવે નાનું પડે છે, હજી મોટો જોઈએ, હજી એનાથી મોટો જોઈએ, હજી એનાથી મોટો જોઈએ. એના પછી એનાથી વિસ્તાર કરતા કરતા આખી દુનિયા મારી મુઠ્ઠીમાં થઈ જવી જોઈએ, ત્યાં સુધી પરિગ્રહનો મમત્વ ભાવ મારો છૂટતો નથી. આ ભાવ મારો છૂટે અને શ્રમણ પણ મને પ્રાપ્ત થાય એવી પરમાત્માને અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે. અબ જો વરસની સાધનાનો ક્ષય કરે જે ક્ષણ મહી, જે નરકનો અનુભવ કરાવે સ્વપરને અહીને અહીં, તે ક્રોધથી બની મુક્ત સમતા યુક્ત હું ક્યારે બનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે. આ ક્રોધ એક એવી વસ્તુ છે કે અબજો વર્ષની તમારી સાધના થઈ જાય, તે છતાં પણ એક ક્ષણ માત્રનો ક્રોધ તમને નીચે પછાડી શકે છે. અબજો વર્ષની સાધના જેની છે એ પણ, એને પણ ક્રોધનો ભય સતત રહેલો જ છે. એક ક્ષણવાર માટેનો ક્રોધ એ આખા જીવનની તબાહી કરી નાખે. બધી જ સાધનાને તો વેસ્ટમાં, સાધના તો ચાલી જ જાય પણ સાથે
આપણા સંબંધો પણ બગડી જાય, જીવનનો વ્યવહાર પણ બગડી જાય. ભગવાન ક્રોધ કરવાની ના પાડે છે. ચંડકોશિક સર્પનું ઉદાહરણ છે. કેમ આને આટલો બધો ક્રોધ હતો? આ સર્પને કેમ આટલો બધો ક્રોધ? ચંડકોશિક સર્પ જેવો તેવો સર્પ નથી, દ્રષ્ટિવિષ સર્પ છે. દ્રષ્ટિવિષ સર્પ એટલે એની આંખ પણ જેની ઉપર પડે એ વ્યક્તિ બળી જાય. દ્રષ્ટિની અંદર જ જેનો વિષ રહેલો છે દ્રષ્ટિવિષ સર્પ છે. કેમ આટલો બધો ક્રોધી થયો? પૂર્વભવની ભગવાન વાત કરે છે. એના પૂર્વભવની અંદર એક ભવમાં એ સાધુ હતો. સાધુ ખૂબ જ ઉત્કૃષ્ટ સાધના કરી રહ્યો હતો, પણ એ સાધુને ક્રોધે હેરાન કર્યો. એના જીવનમાં ક્રોધ ઘણો હતો. નાની નાની વાત હોય અને ક્રોધ આવી જાય. ઘણી સાધના ઉત્કૃષ્ટ લેવલની હતી. ઘણા શિષ્યો પ્રશિષ્યનો પરિવાર હતો. એક નાનકડો શિષ્ય છે, બાલમુનિ છે. બસ બાલ્યાવસ્થાની અંદર હજી એણે દીક્ષા લીધી છે, પણ એકદમ બાળક બુદ્ધિ છે. બાળક હોય આમ સતત મસ્તી કરતા હોય, એમ એ સખણા બેસે નહીં ને, કાંઈ ને કાંઈ આમ તેમ કરતા હોય એ લોકો. આ સાધુ અને ઓલા બાલ સાધુ બંને ગોત્રી માટે ગયા છે. રસ્તાની અંદર વરસાદની સિઝન હતી, એટલે વરસાદની સિઝનમાં દેડકાઓ ઘણા થાય. ગામડિયામાં દેડકાઓ ઘણા થાય. માટી પાણીનો સંયોગ થાય તો એની અંદર દેડકાઓની ઉત્પત્તિ થાય. એ દેડકાઓ ઘણા કૂદી રહ્યા હતા. એક નાનકડો દેડકો એ ગુરુના પગની નીચે આવી ગયો. ભૂલથી ગુરુએ જાણી જોઈને એ દેડકા ઉપર પગ મૂક્યો નથી, પણ પગ મૂકે છે ત્યાં એ દેડકો બરાબર એ જ સમયની અંદર એ પગની નીચે ભૂલથી આવી. નાના સાધુ જે છે એ આ જોઈ ગયા, એટલે ઓલા પોતાના ગુરુને કહે છે, તમે આ શું કર્યું? તમે તો દેડકાને મારી નાખ્યો. આનું તમે પ્રાયશ્ચિત લો હવે ગુરુ પાસે. તમે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત કરો. ગુરુ કહે છે, આ પાછા જઈને હું ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લઈ લઈશ. હમણાં તો ચાલ. ગોત્રી વરાવીને પાછા ગયા, ઉપાશ્રયમાં પહોંચ્યા. પાછો ઓલો નાનું સાધુ યાદ કરાવે છે, દેડકો છે ને, દેડકાને તમે મારી નાખ્યો છે, પ્રાયશ્ચિત લો. એટલે ગુરુ કહે છે, હજી તો અંદર પગ તો મૂકવા દે, થોડો શ્વાસ તો લેવા દે, થોડી વાર આરામ કરીને પછી ગુરુ પાસે શાંતિથી જઈને હું પ્રાયશ્ચિત માંગીશ. ઓલા બાલ સાધુ કહે છે, ઠીક છે, ભલે વાંધો નહીં. પાછી થોડી વાર થઈ, ગુરુ મહારાજ ઓલી દેડકી, દેડકો તમે મારી નાખ્યો છે, શું કર્યું, પ્રાયશ્ચિત કર્યો કે નહીં? પાછો ઘડી ઘડી યાદ કરાવે છે. ત્યારે પણ એને કઈ, તું જાને હું, મને ખબર છે, હું લઈ લઈશ પ્રાયશ્ચિત. આવી રીતે આખો દિવસ ગયો. સાંજના પ્રતિક્રમણ ચાલુ થવાની પહેલા બધા સાધુઓ સાથે બેસે પ્રતિક્રમણ કરવા માટે. એ પ્રતિક્રમણ ચાલુ થતું હતું એનાથી પહેલા પાછો ઓલા બાલ સાધુએ યાદ કરાવ્યું, સાહેબજી ઓલા દેડકાઓ, એલો દેડકો, ઓલો દેડકો. મસ્તી હોય નાના છોકરાઓની અંદર, મસ્તી હોય, એમને કાંઈ ઇન્ટેન્શન ન હોય હેરાન કરવાનું, પણ આમ મસ્તી મસ્તીની અંદર દેડકો દેડકાનું શું થયું? એમને ક્રોધ આવી ગયો કે હું એનાથી મોટો છું, મને ખબર છે, કેમ આ મને હેરાન કરે છે. ક્રોધ એટલો તીવ્ર કક્ષાનો આવી ગયો કે હવે એને મારવા માટે દોડ્યા. એ નાના છોકરા હોય એ તો આગળ આગળ દોડે, મોટા માણસો એને પહોંચી ના શકે. એટલે ઓલા બાલ સાધુ પણ દોડ્યા છે ને એની પાછળ, આ સાધુ પણ મારવા માટે. મનની અંદર ભયંકર ક્રોધ છે, આને હું મારું મારું જોરથી મારું, ભયંકર ક્રોધ સાથે એ પાછળ પાછળ દોડ્યા. ઓલા સાધુ આગળ આગળ દોડે છે અને એ દોડતા દોડતા આ સાધુનો કંટ્રોલ રહ્યો નહીં. વચમાં એક થાંભલો આવ્યો, થાંભલાની સાથે અથડાઈ ગયા, ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યા. એ ક્રોધના તીવ્ર પરિણામની અંદર મૃત્યુ પામી અને એ તાપસ બન્યા. તાપસની તો જંગલની અંદર ઝૂંપડી હોય
ઝૂંપડીની આજુબાજુ એમનું આખું આખો આશ્રમ હોય, આશ્રમની અંદર બધા ઝાડો વૃક્ષો આ તે બધા ઉગાડે અને આખો જીવન ત્યાં નિર્વાહ કરે. તો એમના આશ્રમની અંદર ફળોના વિવિધ વૃક્ષો હતા. તો એ ગામના નાના નાના છોકરાઓ આવે અને એ વૃક્ષોમાંથી ફળો તોડીને લઈ જાય. તાપસ રોજ આ જુએ, રોજ એ લોકોને અવાજ કરીને ભગાડે. પણ એક દિવસ એને ક્રોધ આવી ગયો. ક્રોધમાં ને ક્રોધમાં એ બાળકોને મારવા માટે દોડ્યો, મારવા માટે દોડ્યો 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 દોડ્યો. છોકરાઓ તો છૂમંતર થઈ ગયા. અને આ સાધુ આ તાપસ દોડતા દોડતા એક વચમાં કૂવો આવ્યો, કૂવાની અંદર પડી ગયો અને મરી ગયો. એ કૂવામાંથી એ તાપસ રૂપે મરી અને ચંદ કૌશિક સર્પ થયો. એટલે એક ક્રોધની નાનકડી આ વાત છે. સાધુપણામાંથી એનું પતન, તાપસપણાની અંદર તાપસપણામાંથી એનું પતન સિદ્ધો તિર્યંત ભવની. કેટલું પતન થઈ ગયું જે સાધુપણાની અંદર પોતાના આત્માનું એ કલ્યાણ કરી શકે, એનાથી વિપરીત આખા એના જીવનની વાત લાગી. એટલે નાનકડો ક્રોધ પણ ભવાંતરની અંદર કેટલો તમને પરેશાન કરી શકે છે, આના માટે આ ઉદાહરણ છે. અહીંયા શું કહે છે, જે નરકનો અનુભવ કરાવે સ્વપરને અહીં ને અહીં, પોતાને અને બીજાને. જે વ્યક્તિ ક્રોધ કરી રહ્યો છે એ અને જેના ઉપર તમે ક્રોધ કરી રહ્યા છો એ બંને વ્યક્તિને અહીંયા ઉભા ઉભા નરકનો અનુભવ થઈ જાય. બંનેના મનના ભાવો એટલા બધા બગડી જાય કે સાક્ષાત નરક જેવું વાતાવરણ થઈ જાય. ઘણા લોકો ઇન્ડિયાની અંદર જે ફેમિલી હોય ને, ફેમિલીની અંદર રોજ 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 ઝઘડા થતા હોય તો માણસો કંટાળી જાય. એ લોકો શું કે, અહીંયા જ નરક જેવું વાતાવરણ લાગે છે, માણસને શાંતિ જોઈએ. એ શાંતિનો અનુભવ એને થતો નથી. પરિવારની અંદર જ રોજ ક્લેશ અને કંકાસ હોય તો એને ત્યાં ને ત્યાં નરકનો અનુભવ થાય છે. આ ક્રોધના કારણે જીવને અહીંયા ને અહીંયા બેઠા બેઠા નરકનો અનુભવ થઈ શકે છે. એટલા માટે આ ક્રોધનો ત્યાગ કરવા જેવો છે. જ્યારે આ સાધુ ભગવંતો સમતાના મહાસાગર છે, સાચા સાધુ જે પણ છે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવી રહ્યા છે, એમના જીવનમાં એવી સમતા છે કે ગમે એ પરિસ્થિતિ આવે એ ચલાયમાન ન થાય, એવા સાધુ ભગવંતો મારા માટે અનુકરણીય છે. એમનું હું શરણું સ્વીકારું અને એમના જેવો હું બનું. એના પછી શું કહે છે, દીન ધર્મ તરુણા મૂલ જેવા વિનય ગુણને દેહને જે બલ બલા ઊંચે ચડેલા ને તરણા સમ જાણે તે દુષ્ટ માન સુબટની સામે બળ મને મુજવા મણું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે. સાતમું પાપસ્થાન છે માન. માન એટલે અભિમાન. મારા જીવનની અંદર અભિમાન ડગલે ને પગલે આવી જાય છે અને અભિમાનના કારણે વિનયમાં વિનયના શિખરોથી હું પડી જાઉં છું. જે ધર્મનો મૂળ વિનય ગુણ કહ્યું છે, નમ્રતા કહી છે, સરળતા કહી છે, આ બધામાંથી મારું અભિમાનના કારણે પતન થઈ જાય છે. મારામાં એવું કાંઈ સ્પેશિયલ નથી કે અભિમાન કરવા જેવું હોય. એવા ભલભલા મહાપુરુષો છે, એમને એટલું બધું જ્ઞાન છે, છતાં પણ એમના જીવનમાં અભિમાન નથી અને મારી પાસે કાંઈ નથી તો પણ હું અભિમાનના શિખરે બેઠેલું છું. અભિમાનમાંથી જ્યાં સુધી નીચે નહીં ઉતરાય ત્યાં સુધી મુક્તિની તરફ આગળ ડગ નથી. એટલે બાહુબલીજીની વાત છે. કેટલા વર્ષની સાધના, હે વર્ષોના વર્ષો ગયા સાધના કરી છે. વૈરાગ્ય એવો થયો
કે રણ મેદાનમાંથી એ વૈરાગ્ય પામીને દીક્ષિત થઈ ગયા. ભાઈને મારવા ગયા અને મનમાં એવો ભાવ થયો કે આ ભાઈ તો મારો પૂજ્ય છે, મારો વડીલ ભાઈ છે, એ તો પિતા સમાન છે, એને હું મારું કેવી રીતે? અને મારવા માટે મુઠ્ઠી ઉપાડી હતી, મુઠ્ઠી ઉપાડીને મારવા માટે દોડ્યા હતા, પણ હવે એવું થયું કે આ મુઠ્ઠી નીચે રાખું તો મારી ઇજ્જત જાય. લોકો કહે કે આ તો વ્યક્તિ ડરી ગયો, એટલે આ મુઠ્ઠીને નીચે તો નાખવી નથી અને ભાઈની સામે હવે લડવું નથી, એને મારવું નથી, હવે શું કરવું? અચાનક ટ્યુબલાઇટ થઈ, આ માથાના વાળ છે આ મુઠ્ઠીથી ખેંચીને કાઢી દઉં અને દીક્ષિત થઈ જાઉં, એટલે મારા બંને કાર્યો સચવાઈ જશે. લોકો એમ પણ નહીં કહે કે આ ડરી ગયો અને ભાઈની સાથે પણ મિત્રતા, ભાઈ પણ મને નમી જશે. એક વખત હું દીક્ષા લઈ લઈશ તો ઇન્દ્ર પણ નમી જાય, આ ભાઈ તો મને નમી જ જશે. એવા તીવ્ર વૈરાગ્ય સાથે દીક્ષા લીધી, પણ મનની અંદર અભિમાન હજી પડ્યો છે. મારા 99-98 નાના ભાઈઓએ દીક્ષા લીધી છે. દીક્ષા માટે એવો નિયમ છે, જે વ્યક્તિ પહેલા દીક્ષા લે ભલે એ નાનો હોય તો પણ પછી દીક્ષા લેનારને એને વંદન કરવા પડે. હવે હું જઈશ તો ઓલા 98 નાના ભાઈઓને મને વંદન કરવા પડશે, હું તો એમનાથી મોટો છું. અભિમાન આવી ગયું, એટલે વિચાર કરે છે કે સાધના કરું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, પછી તો બધા સમાન થઈ જશું, એટલે પછી વંદન કરવાની જરૂર નહીં પડે. કેવળ જ્ઞાન એક વખત મળી જાય પછી હું જઈશ એમની પાસે. ઘણી સાધના કરે છે, એક આસને સ્થિર રહે છે, પંખીઓ એમના શરીર ઉપર માળા બાંધી દે છે, એટલી સ્થિરતા વાળી સાધના, એ છતાં પણ કેવળ જ્ઞાન આવતું નથી. આ બાજુ ભગવાનને ખબર છે કે મારો પુત્ર આવી રીતે સાધના કરી રહ્યો છે, પણ એને મનમાં અભિમાન નડી રહ્યો છે. ભગવાનને બે પુત્રી મહારાજો જે છે, બ્રાહ્મી અને સુંદરી, એટલે બાહુબલીની બેન, એમને કહે છે કે તમે જઈને આ બાહુબલીની શાન ઠેકાણે લાવો. તો ઓલા બ્રાહ્મી અને સુંદરી સાધ્વી આવીને બાહુબલીજીને કહે છે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય રે. બાહુબલીને સાધનામાં ડિસ્ટર્બન્સ થયું, એમને લાગ્યું કે આ તો મારો અવાજ પરિચિત છે, પછી ખ્યાલ આવ્યો કે આ તો બંને મારી બેન મહારાજોનો જ અવાજ છે. પણ આ મને એમ કેમ કહે છે કે ગજ પરથી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય, હું હાથી ઉપર થોડી બેઠો છું, મને હાથી પરથી નીચે ઉતરવાનું કહે છે. તરત જ ટ્યુબલાઇટ થઈ ગઈ, આ તો હું અભિમાનના હાથી ઉપર બેઠેલો છું, જ્યાં સુધી એનાથી નીચે નહીં ઉતરીશ ત્યાં સુધી કેવળ જ્ઞાન મને મળશે નહીં. તરત જ શાન ઠેકાણે આવી ગઈ, અભિમાનને છોડ્યું અને જેવો 98 ભાઈઓને વંદન કરવા માટે પગ ઉપાડ્યો, ત્યાંને ત્યાં કેવળ જ્ઞાન થઈ. એટલે અભિમાન એ પણ મારનારું છે. જે વ્યક્તિ ઊંચો અને ઊંચો જાય છે ને, એના જીવનની અંદર નમ્રતા આવતી જાય છે. જેમ જેમ વૃક્ષો ઉપર ફળો ઉત્પન્ન થાય તેમ તેમ એ વૃક્ષ નમતું જાય. જેમ જેમ વાદળાની અંદર પાણી ભરાતો જાય તેમ તેમ વાદળો નીચે નીચે આવતો જાય, વરસવા માટે તૈયાર થતો જાય. એટલે જેમ જેમ લોકો મોટા થતા જાય તેમ એની અંદર નમ્રતાનો ગુણ આવવો જોઈએ, અભિમાનનો નહીં. મેં કહ્યું હતું ને, અભિમાનની અક્કડની અંદર રહેલા તાળના વૃક્ષો તોફાનની અંદર પડી જાય છે. જ્યારે વિનયથી જે નાના નાના ગ્રાસ હોય એ વાયુની દિશાની અંદર ઝૂકી જાય તો એમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે જીવનમાં વિનય અને નમ્રતા કેળવી અભિમાનને હું દૂર કરું એવી ભાવના પરમાત્મા પાસે કરવામાં આવી છે. આઠમું પાપસ્થાનક છે માયા.
શ્રી મલ્લિનાથ જીનેન્દ્રને
જેણે બનાવ્યા સ્ત્રી અને સંક્લેશની જાલિમ અગનમાં જે દખાવે જગતને જે દંભ છોડી સરળતાને પામવાઉ આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યાં.
માયા પણ મારા જીવનમાં એવી વણાઈ ગઈ છે કે ડગલે અને પગલે માયાના કારણે હું બહારથી કાંઈક દેખાડો અલગ કરું, અંદરથી મારા જીવનમાં બીજો જ કાંઈક હોય. આ ડેરાસર હોય ને, ડેરાસર આખો હોલ જો ભર્યો હોય અને ભાવના ચાલતી હોય તો એકદમ સારા ભાવો મારી અંદર આવી જાય અને હું ચામર લઈને નાચવા માંડું, બધા મારી વાવા કરે એટલા માટે. અને જો હું ડેરાસરની અંદર એકલો હોઉં, બીજો કોઈ વ્યક્તિ ન હોય, તો મારી પૂજા આમની આમ ફટાફટ થઈ જાય. ત્યારે એવા ભાવો, ભક્તિના ભાવો મારા આવતા નથી. આ શું છે? આ માયા છે, કપટ છે. આ કપટ મને ધર્મ સ્થાનોની અંદર પણ છોડતો નથી. સંસારની અંદરની તો વાત દૂર રહી, ડગલે અને પગલે આવા કપટો હું સેવી રહ્યો છું. હે ભગવાન, આવો કપટ એ મારા જીવનમાંથી દૂર થાય અને સરળતા મારા જીવનમાં પ્રગટ થાય. જો એક વખત વ્યક્તિ સરળ બની જાય તો એ અંદરથી જેવો જ છે એવો જ બહાર દેખાવો કરશે. એ જગતને કહેશે, ના હું પાપી જ છું. પછી એ અંદરથી પાપી હોય અને બહારથી પુણ્યશાળી હોવાનો દંભ નહીં કરે. મુખ મેં રામ અને બગલ મેં છુરી એના જીવનની અંદર ન હોય. એક વખત સરળતાનો ગુણ મારી અંદર ઉતરી જાય એવી પરમાત્માને અહીંયા પ્રાર્થના કરી છે.
જેનું મહાસામ્રાજ્ય એકેન્દ્રિય સુધી વિલસી રહ્યું, જેને બની પરવશ જગત આ દુઃખમાં કણસી રહ્યું, જે પાપનો છે બાપ છે ધન લોભ મે પોષ્યો ગણું આ પાપ મય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
લોભ પણ મને એવો નડી રહ્યો છે કે મારી પાસે હોવા છતાં હજી ને હજી સંગ્રહ કરવાનું મન થાય, કોઈને એ આપવાનું મન ન થાય. ભલે મારી પાસે પુષ્કળ પ્રમાણની અંદર હોય, મારી પાસે એ વસ્તુઓ ડબલ ટ્રિપલ પડી હોય, પણ કોઈ વ્યક્તિને આ વસ્તુની જરૂર હોય તો એને આપવા માટે મને ખચકાટ અનુભવ થાય. અને આ લોભનું સામ્રાજ્ય છે ને એકેન્દ્રિય જીવોની અંદર પણ હોય, આ વૃક્ષોની અંદર પણ લોભ રહેલો છે. એ પોતાના મૂળોને એટલો બધો ફેલાવી નાખે કે બધો જ એરિયા હું કવર કરી લઉં, એમાંથી જે મેળવવાનું છે એ હું જ મેળવી લઉં, આજુબાજુના બીજા વૃક્ષોને આ બધું ન મળે, હું જ વધારે ટેરિટરી કંકર કરી લઉં. આ લોભ એકેન્દ્રિયોની અંદર પણ રહેલું છે ને પંચેન્દ્રિય જીવોની અંદર પણ. આપણે આટલી સમજ હોવા છતાં પણ એ લોભની અંદર ખૂંચેલા છીએ. પરમાત્માને એવી પ્રાર્થના કરવાની છે કે આ લોભ મારા જીવનમાંથી નીકળે અને બીજાને હેલ્પફુલ થવા માટે મને કાંઈ પણ કુરબાની આપવી પડે એ આપવા માટે હું તૈયાર થઈ શકું. એના પછી કહે છે રાગ.
તન ધન સ્વજન જીવન ઉપર મેં ખૂબ રાખ્યો રાગ, પણ તે રાગથી કરવું પડ્યું મારે ઘણા ભવમાં ભ્રમણ, મારે હવે કરવું હૃદયમાં સ્થાન શાસન રાગનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
તન ઉપર રાગ, ધન ઉપર રાગ, સ્વજન ઉપર રાગ, જીવન ઉપર રાગ, બધાની ઉપર રાગ, મમત્વનો ભાવ, એ મને એટલો બધો હેરાન કરે છે કે જેટલી હું બધાની સંભાળ રાખું છું એટલી એ લોકો મારી સંભાળ રાખતા નથી. જેટલો હું તનને માંજું છું, જેટલો બરાબર રીતે હું સાવર લઉં છું, એટલો આ તન મને સાથ આપતો નથી. આ જે શરીર છે, રોજ એને નવડાવું, ભલે કલાક કલાક ઘસી ઘસીને નવડાવું, તો પણ ધર્મ ક્રિયા કરવા માટે એ મને સાથ આપતો નથી. થોડોક ધર્મ કરી લઉં એટલે તરત જ શરીર દુખવા લાગે, હવે બસ થઈ ગયું, ઘણું થઈ ગયું, હવે તાકાત નથી. શરીરને જેટલું પોષણ આપતો રહ્યો છું તે છતાં મને એ હેલ્પફુલ થતો નથી. કેટલાય પાણી નાખી દીધા, કેટલાય કેટલી સાબુ વાપરી લીધી, તે છતાં પણ તન કેવો છે, મલિન છે કે શુદ્ધ છે? પાછો મહેલો ને મહેલો. કલાક બે કલાક થાય એટલે તમને એમ થાય કે નાવાનો કોઈ ફાયદો થયો જ નહીં. થોડી વાર માટે તમને લાગે કે તન એકદમ ચમકી રહ્યો છે, પણ થોડી વાર પછી રહીને પાછો એ મલિન થઈ જાય છે. એ બધા ઉપર રાગ મમત્વનો ભાવ મારો દૂર થાય, કોઈ સજ્જાયની અંદર કહ્યું છે, ક્યા તન માંજતા રે એક દિન મિટ્ટી મેં મિલ જાના, ક્યા તન માંજતા રે એક દિન મિટ્ટી મેં મિલ જાના. કેટલું તમે માંજશો? રોજનું સાવર લેવું જરૂરી છે, નાવું જરૂરી છે, પણ કેટલી વાર, એક એક કલાક પાણી આમ ચાલતું હોય અને સાવરની અંદર મજા લેતા હો, ક્રીમો લગાડો, મેકઅપ કરો, એને સજાવો, બધું જ કરો, પણ આખરે એની કાંઈ વેલ્યુ છે ખરી? આખરે તો માટીમાં મળવાનું જ છે. મૃત્યુ આવશે એટલે જીવ ગયા પછી આ તન કાળું જ પડવાનું છે, ગમે એટલા અત્યારે ક્રીમ ચોપડી દો, પણ જ્યારે મૃત્યુ આવશે, મૃત્યુ પછી એ કાળું 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 જ થવાનું છે. પછી એને ગમે એટલા ક્રીમ લગાડશો તો પણ એ ગોરો થવાનો નથી. એટલે આ બધું અશાશ્વત છે. આ બધી જ વસ્તુઓની ઉપર રાગ કરીને ક્યારે આપણે થાકશું કે આખી જિંદગી આની પાછળ જ ગલાવીશું, એ અહીંયા શાસ્ત્રકારો આપણને પ્રશ્ન કરે છે અને આપણને ચેતવા માટે વિનંતી કરે છે કે આમાંથી તમે છૂટો. પછી કહે છે, મે દ્વેષ રાખ્યો દુઃખ પર તો સુખ મને છોડી ગયું, સુખ દુઃખ પર સમભાવ રાખ્યો તો હૃદયને સુખ થયું, સમજાય છે બુજને હવે છે દ્વેષ કારણ દુઃખનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યાં. જેટલી અનુકૂળતાઓ મળે છે એની અંદર આપણને સુખ લાગે છે, અને જે પણ પ્રતિકૂળતા મળે છે એની અંદર દુઃખનો ભાવ છે. એટલે નાનકડી પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય તો મારા દુઃખનો કોઈ પાર રહેતો નથી. એક દિવસ લાઈટ ચાલી જાય, હવા બંધ થઈ જાય, એસી સમજો તમારો એક દિવસ બગડી જાય, તો તમારા જીવનની અંદર પ્રસન્નતા એની એ જ રહે કે બગડી જાય? એસી તો નિર્જીવ વસ્તુ છે, એ તો બગડી શકે, પણ તમે તો સજીવ છો કે નહીં? તમને પણ બગડવાનું? પછી જીવ અને અજીવની અંદર ફરક શું? આ તો મશીન છે, મશીન તો બગડે, આપણે તો જીવંત વ્યક્તિ છીએ. આપણા મનની પરિસ્થિતિ, મનના ભાવો, મનની પ્રસન્નતા કોઈ પણ પરિસ્થિતિની અંદર ચલાયમાં ન થાય એ માટેનો પ્રયત્ન કરવાનો છે. પ્રસન્નતા મુખ્ય છે. મેં કહ્યું હતું સફળતા નહીં પણ પ્રસન્નતા પ્રધાન છે. ગમે એ પરિસ્થિતિ આવે, ચાહે સુખ આવે કે દુઃખ આવે, પણ મારા મનની પ્રસન્નતા મારા હાથની અંદર,
કઈ પરિસ્થિતિની અંદર કેવો કંટ્રોલ કરવો, કેવી છૂટ લેવી, એ બધું મારા હાથની અંદર હોવું જોઈએ. મારી પ્રસન્નતા મારા હાથની અંદર હોય એવી ભાવના પરમાત્મા પાસે કરવામાં આવી છે કે જ્યાં જ્યાં મને દ્વેષની વૃદ્ધિ, દુઃખ આવે તો મને દ્વેષ થાય, એ દ્વેષ ભાવ જ મારો ઘટી જાય. સુખ હોય કે દુઃખ હોય, બધાની અંદર હું સમાન ભાવ વાળો રહું, જેના કારણે મારા આત્માની ઉન્નતિ થઈ શકે. એટલા માટે જીવનમાંથી દ્વેષ કાઢવાની પરમાત્માને પ્રાર્થના કરી છે. એના પછી કહે છે,
જે સ્વજન તન ધન ઉપરની મમતા થજી સમતા ધરે, બસ બાર મોહે ચંદ્રમા તેને કલહ સાથે કરે, જીન વતન થી મદ મદ થતો બુજ આત્મના અણુએ અણુ, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
જીવન મારા જીવનમાંથી ક્લેશ કંકાસ ઝઘડા કજિયા આ બધું દૂર થાય, આ મમત્વ ભાવ જ દૂર થઈ જાય, એટલે બધી જ પરિસ્થિતિઓની અંદર હું સમાન ભાવે કોઈની સાથે મારો વેર જેવ ક્લેશ કંકાસ આ બધું મારા જીવનમાં ન આવે એવી પરમાત્માને અહીંયા પ્રાર્થના કરી છે. તેરમી અભ્યાખ્યાન.
જો પૂર્વ ભવમાં એક જૂઠું આળ આપ્યું શ્રમણને, સીતા સમી ઉત્તમ સતીને રખડ પટી થઈ વને, ઈશાત જુબનુ વિશ્વ વત્સલ એક વાંચિત મન તણુ, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યાં.
હે ભગવાન, મારા જીવનમાં કોઈની ઉપર ખોટો આક્ષેપ હું ન મૂકું, કોઈને હેરાન પરેશાન વગર કારણે હું ન કરું, એવા ભાવો મારા જીવનની અંદર પ્રગટ થાય કે મારા પાપો હું બીજા ઉપર ન ઢોળું અને મારા જીવનમાં આવી સાદગી ઉત્પન્ન થાય એવી ભાવના, એવી પ્રાર્થના અહીંયા પરમાત્માને કરી છે.
મારી કરે કોઈ ચાળી ચુગલી એ મને ન ગમે જરી, તેથી ગમે આ જીવનમાં નથી કોઈ પણ ખટપટ કરી, બવો બવ મને નળ જો કરીના પાપ આપે શૂન્યનું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
મારી કોઈ વ્યક્તિ ચાડી ચુગલી કરે તો મને ગમતો નથી, તેમ હે ભગવાન હું પણ કોઈની ચાડી ચુગલી કરનારો ન થાઉં. મારી બે ચાર જણ મળીને મારી વાતો કરતા હોય અને હું ત્યાં પહોંચી જાઉં અને મને એ વાતો કોઈ સંભળાઈ જાય તો કેટલું ભયંકર દુઃખ થાય, એવી રીતે હું ક્યારે પણ બીજા લોકોની સાથે ભળીને કોઈ ત્રીજા વ્યક્તિની જિંદા કુતલી પંચાત ગોસિપિંગ આ બધાથી હું દૂર રહું એવી પરમાત્માને અહીંયા પ્રાર્થના કરી છે.
ક્ષણ મારતી ક્ષણ મારતી આ છે સ્વભાવ અનાદિનો, દુઃખ મારતી સુખ મારતી લાવી બનુ સમતા બિનો, સંપૂર્ણ રતિ બસ મોક્ષ માં હું તાપવાને રણ જણું, આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
સુખમાં આનંદ થાય છે, સુખ ગમે છે અને દુઃખ મને ગમતો નથી, હે ભગવાન હું બંનેનું બેલેન્સ કરી શકું કે સુખની અંદર પણ હું લીન ન બનું અને દુઃખની અંદર પણ હું દીન ન બનું, એવી તું મને શક્તિ આપ. સુખે લીન ન બનું અને દુઃખે દીન ન બનું, સુખની અંદર મને
તું યાદ આવતો જ નથી. દુઃખ આવે એટલે તરત જ હે ભગવાન હે ભગવાન હે ભગવાન, તરત જ ભગવાન યાદ આવી જાય. સુખની અંદર તને હું યાદ કરતો જ નથી, હે ભગવાન મને એવી બુદ્ધિ આપ કે સુખની અંદર એટલો બધો લીન ન બની જાઉં કે ધર્મને ભૂલી જાઉં, અને દુઃખની અંદર એટલો બધો દીન ન બની જાઉં કે પછી ખાલી તારા ભરોસે જ બેસી રહું ને પુરુષાર્થ પણ ન કરું. એટલે અહીંયા બિરબલે રાજા અકબર રાજાએ બિરબલને એક વાત કહી કે તું એવો કોઈ વાક્ય બતાવ જે વાક્યથી બધા જ લોકોને બોધ થઈ જાય, સુખી લોકો લીન ન બને અને દુઃખી લોકો દીન ન બને. બિરબલે એક સરસ મજાનું વાક્ય બનાવ્યું, યે દીન ભી નિકલ જાયેંગે. સુખી વ્યક્તિ પણ આ વાક્ય વાંચે અને સાંભળે તો એની શાન ઠેકાણે આવી જાય, યે દીન ભી નિકલ જાયેંગે. એટલે આ સુખ પણ ક્યારેક ચાલુ જશે અને દુઃખ ભોગવવાની પરિસ્થિતિ આવી જશે. અને દુઃખી વ્યક્તિ જો દુઃખી હોય અને આ વાક્ય સાંભળે તો એને મનની અંદર છાતા મળે કે આ દુઃખ ભર્યા દિવસો પણ મારા દૂર થઈ જશે, ક્યારેક સુખ મને મળી જશે. એટલે પરમાત્માનો આ મંત્ર છે, યે દિન ભી નિકલ જાયેંગે, કે સુખ દુઃખના પડછાયા જીવનમાં એક સિક્કાની બે બાજુઓ છે, બંને વગર ચાલી શકતું નથી. જીવન જીવવાની મજા તો જ આવે જો સુખ અને દુઃખ બંનેનો સાથે અનુભવ થઈ શકે. એકલા સુખની અંદર મજા નથી, એકલા દુઃખની અંદર મજા નથી. એટલે ભગવાન કહે છે તમારા કર્મ પ્રમાણે જે સંયોગો તમે પ્રાપ્ત થાય એ સંયોગોની અંદર તમે એડજસ્ટ કરી લો.
અત્યંત નિંદા પાત્ર જે આ લોકમાય ગણાય છે તે પાપ નિંદા નામનું તજનાર બહુ વખણાય છે. કજુ કામન કામુ હવે આ પારકી પંચાતનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
હે ભગવાન મારા જીવનમાંથી પારકી પંચાત નીકળી જાય, જે વ્યક્તિ જે કરે છે એની પરિણતિ અનુસાર એના લેવલ પ્રમાણે એ એનું કામ કરે છે, હું બીજાના જીવનની અંદર ઇન્ટરફિયર ન કરું. એ ભલે ગમે એવું કરે કે એ જાણે અને એને એના કર્મ ધર્મ જાણે, પણ હું એની પાસેથી કોઈ અપેક્ષાઓ ન રાખું કે આનો વ્યવહાર મારી સાથે સારો જ હોવો જોઈએ એવું નહીં. એની કક્ષા જે છે એ પ્રમાણેનું એ વર્તન કરશે. એટલે આ પરપરિવાદ નિંદા પાછી પંચાત કુટલી આ બધાનો હું ત્યાગ કરનારો થાઉં એવી પરમાત્માને પ્રાર્થના કરી છે.
માયા મૃષાવાદે ભરેલી છે પ્રભુ મુજ જિંદગી તે છોડવાનું બળ મને દે હું કરું તુજ બંદગી. બનુ સાચ દિલ આ એક મારું સ્વપ્ન છે આ જીવનનું આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે.
માયા તો મારા જીવનમાં છે પણ એ માયાને હું છુપાવી પણ શકતો નથી, એના કારણે કેટલું બધું ખોટું બોલી દઉં છું. મને ખબર છે કે હું પાપી છું, તે છતાં જગતના લોકોને કહેતો ફરું છું કે હું તો ઘણો પુણ્યશાળી છું, હું તો ઘણો ધર્મ કરું છું, હું તો હંમેશા સત્ય. ઘણા લોકો પોતાની એકદમ બડાઈ કરતા હોય છે ને, અમને તો આમ ન ફાવે, અમે તો આવી રીતે સાચું જ બોલીએ, અમે ક્યારે ખોટું ન બોલીએ. અંદરથી ભલે ખોટું બોલતા હોય તો તમને ખબર પણ ન પડે ક્યારે તમને ખોટું બોલી ગયા. એટલે માયાના કારણે હું ખોટું અસત્ય બોલનારો ન થાઉં એવી પ્રાર્થના પરમાત્મા પાસે કરી.
સૌ પાપનું સૌ કર્મનું સૌ દુઃખનું જે મૂળ છે નિત ત્યાગુ શૂલ છે, સમ્યાસ્વરૂડુ ફૂલ છે, નિપાપ બનવા હે પ્રભુજી શરણ ચાહું, આ પાપમય સંસાર છોડી પ્રમાણ હું જાય.
આગળના જે 17 પાપસ્થાનકો બતાવ્યા એ બધા કરતા ચડી જાય એવો આ ટોપ મોસ્ટ 18મો પાપસ્થાનક છે. આ જેટલા પાપો હું બાંધી રહ્યો છું એ બધું આ 18મા પાપ, એક પાપસ્થાનક એ સામેના 17 પાપસ્થાનકોને ઝાંખા પાડી દે એવો છે. મિથ્યાત્વ સલ્ય એટલે મારા જીવનમાં ખોટી સમજણ જે ભરેલી છે, હે ભગવાન તમારા પ્રભાવે આ ખોટી સમજણ જો નીકળી જાય તો આગળ બતાવેલી બધી જ ખોટી વસ્તુઓનો હું બરાબર રીતે ત્યાગ કરી શકું. એટલે મારા જીવનની દ્રષ્ટિ તમે સુધારી દો, મારા જીવનની ખોટી સમજણ તમે સુધારી દો તો એ ઘણું થઈ ગયું. મારી દ્રષ્ટિ જ ખોટી છે, મારી દ્રષ્ટિની સામે જ પડદો પડેલો છે. એક શેઠ છે ને, શેઠ એનો નોકર હતો. શેઠ કઈ છાપો વાંચી રહ્યા હતા, સામે એક આરીસો હતો. આરીસા ઉપર શેઠ ને દાગ દેખાય છે. નોકરને કહે છે ઓલો દાગ સાફ કરી દે. નોકરે સાફ કર્યો, હજી દાગ દેખાય છે. નોકરને કહ્યું બીજી વાર સાફ કર. નોકર બીજી વાર કરે છે, ત્રીજી વાર કરે છે, ચોથી વાર કરે છે, છતાં પણ એ દાગ જતો નથી. શેઠ નોકરને મારે છે, તું મારું સાંભળતો નથી, દાગ બરાબર રીતે સાફ કરતો નથી. ત્યારે નોકર ફસી પડે છે. નોકર કહે છે કે દાગ એ આરીસાની અંદર નથી, તમારા ચશ્માની અંદર છે. એટલે આખો જગત જે ખરાબ દેખાઈ રહ્યો છે એ જગત ખરાબ નથી, તમારી અંદર જ ખરાબી રહેલી છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે જો સુધરો, તમારી દ્રષ્ટિ જો એક વખત સુધરી જાય તો આખી સૃષ્ટિને તમે સુધરેલી જોઈ શકો. એટલે હે ભગવાન મારી દ્રષ્ટિ હંમેશા સાચી બની જાય, તમે જે વાતને જેવી રીતે કહી એવી રીતે હું સ્વીકારનારો થઈ જાઉં એવી મારી મારા ઉપર કૃપા કરો. છેલ્લે શું વાત કરે છે, જ્યાં
પાપ જ્યારે એક પણ તજ હું અતિ મુશ્કેલ છે, તે ધન્ય છે જેઓ અઢારે પાપથી વિરમેલ છે. જ્યાં પાપમય મુજ જિંદગી, ક્યાં પાપ શૂન્ય મુનિ જીવન, જો તુમ સભુ પ્રભુ હીર આપો તો કરું મુક્તિ ગમન, જો તુમ સમુ પ્રભુ હીર આપો તો કરું મુક્તિ.
મને એક પણ પાપ છોડવું હોય તો 100 વખત વિચાર કરવો પડે, આટલા પાપોથી હું ભરેલો છું કે એક પણ પાપ છોડવા માટે પણ મને વિચાર કરવો પડે છે. જ્યારે આ મુનિ જીવન એવું છે કે એક પણ પાપ કરવા માટે એમને વિચાર કરવો પડે છે, એટલે એવું પાપોથી મુક્ત એવું મુનિ જીવન છે. હે પ્રભુ તમારી કૃપા એવી મારા ઉપર વરસાવો કે મારું આ જીવન પાપોથી મુક્ત બને, અને એ પાપોમાંથી મુક્ત બની કર્મથી મુક્ત બની ને હું શાશ્વત એવા મોક્ષ સુખને પામી શકું. નહી એ હતો ને, એની એની પુસ્તક આખી બહાર પડી છે તો એ પુસ્તક ને વાંચી. એ પુસ્તક ની અંદર પુસ્તક નું નામ છે મૃત્યુની લાઈવ કમેન્ટ્રી. એટલે પુસ્તક પર આખો સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી આખી મૃત્યુની લાઈવ કમેન્ટ્રી છે. તમે વાંચો તો પણ અક્કલ કામ ના કરે. હા વાંચી છે એટલે એ છે ને એ પુસ્તકની અંદર તમે એમણે એ પ્રમાણેનો પ્રયોગ કરાવ્યો હતો કે તમારો આત્મા અત્યારે ઉડી ગયો છે, હવે તમારો શરીરામ પડ્યો છે, એના પછી તમારી પત્ની આવે છે, તમને જુએ છે, રડે છે, સાઈડ પર બેસી જાય છે, પુત્ર આવે છે, જુએ છે, રડે છે, સાઈડમાં બેસી જાય છે, સગા વાલાઓ આવે છે, જુએ, રડે છે, સાઈડમાં બેસી જાય છે, પછી લોકો કહે છે હવે જલ્દી કરો, જલ્દી કરો, હવે વધારે સમય પછી રાખવા દેશું તો એ પછી એનું ડીકે ચાલુ થશે, એ સડતો જશે, એટલે આને જલ્દી કાઢો. બધા જણા આવીને એકબીજાને ફોન કરે છે, સગા સંબંધીઓને બોલાવે છે, ટાઈમ નક્કી કરે છે કે આટલા વાગે હવે આને કાઢવાનું છે, એટલે બધા ટાઈમસર પહોંચી જજો. એની બધી થાંઠણી વગેરે બાંધવાની તૈયારી થાય છે, આવી આવી રીતે થાંઠણી બંધાય છે, તમને અહીંયા સુવાડે છે, પછી તમારી ઉપર કફન ઉડાડે છે, બધા લોકો હાર પહેરાવે છે, જરાક રડી દે છે, તમને લઈ જાય છે, નિર્દયતાથી તમને બાળી નાખે છે, એટલે તમે માચીસ પેટાવો અને એક તણખલું જો અડી જાય તો તમને એવું દુઃખ થતું હતું, અને અહીંયા તો આખે આખા તમને બાળી નાખે છે. એના પછી સગા વાલા બધા પાછા ચાલ્યા જાય છે, ઘરે જઈને જમવાનું વાપરે છે, અને વાપરતા વાપરતા એને યાદ પણ નથી આવતું કે ક્યારે આ પરિવાર સાથે આ વ્યક્તિ પણ સાથે બેઠો હતો, અને આજે એ વ્યક્તિ અમારી વચ્ચે નથી એવું ક્યારેક યાદ પણ કરતા નથી. અને એની અંદર ધીરે 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 સમય જેમ જેમ જતો જાય છે, એક દિવસ, બે દિવસ, ચાર દિવસ, છ દિવસ, આ દિવસ, દસ દિવસ ને બાર દિવસ, બાર દિવસની અંદર તો ઘણું ખરી તમારી હસ્તી ધીરે ધીરે ભૂંસાતી જાય છે, બાર દિવસમાં તમારી યાદ તો બહુ જ ઓછી થતી જાય છે, અને બાર દિવસ પછી જ્યારે આગળ જિંદગી વધે છે, બધા પોતપોતાની જિંદગીના શેડ્યુલમાં પાછા ફરી ગયા છે, અને તમારી પહેલી જ્યારે પુણ્યતિથિ આવે ત્યારે એમને યાદ આવે છે. આખો વર્ષ દરમિયાન એ યાદ કરતા નથી, એ પહેલી પુણ્યતિથિના તમને યાદ કરીને કાંઈક દાન પુણ્ય કરે છે, બીજી પુણ્યતિથિના યાદ કરીને કાંઈક કરે છે, આવી બે ત્રણ પુણ્યતિથિઓ યાદ કરે પછી તો તમારી પુણ્યતિથિઓ પણ જાય તો પણ એમને કાંઈ યાદ રહેતું નથી, એ ડેટ પણ એમને યાદ રહેતી નથી, અને એ પ્રમાણેની તમારી હસ્તી એકદમ હતી ન હતી જેવી થઈ જાય છે. એટલે તમારા આ જીવનમાં જે પણ તમારું અસ્તિત્વ હતું એ બધું ધીરે ધીરે ભૂંસાઈ જાય છે. એ પ્રમાણેની આખી કમેન્ટ્રી છે, એ તમને સિસ્ટમેટિક વાંચો તો એની ખબર પડે. એક એક વસ્તુની અંદર આવી રીતે આ થાંઠણી બંધાય છે, એટલે એને ટાઈટ બાંધે છે, તમને સુવાડે છે, ઉપર તમને બાંધે છે, તમને પણ એકદમ ટાઈટ બાંધે છે, તમને દુઃખ થતું નથી, એવી રીતે એક 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 કમેન્ટ્રી બહુ સુંદર રીતે એમાં બતાવવામાં આવી છે.